જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. સામે દીવો પડ્યો છે, દીવામાં તેલ છે, વાટ બોળેલી છે અને માચીસ પડી છે, પરંતુ હાથ જોડી બોલ્યા કરો કે દીવો પ્રગટે, દીવો પ્રગટે. 50 વખત બોલશો તો પણ અજવાળું નહીં થાય. તમારે માચીસનો ઘસારો આપી દીવાને પ્રગટાવવો જ પડશે. જો ઘસારો ન આપ્યો તો અગ્નિ પ્રગટ નહીં થાય. તે આત્મામાં પરમાત્મા છુપાઈને બેઠો છે, પણ તપ જપનો ઘસારો આપ્યા વગર પ્રગટ નહીં થાય. અનંતકાળ ગયો અને આત્મા પ્રગટ નહીં ન થયો. તેનું કારણ એ કે તેણે આત્મા શબ્દોથી જાણ્યો છે, પણ તેટલાથી કામ નહીં થાય. સમ્યક દર્શન થયું કે નથી થયું તે નિર્ણય જ્ઞાની કરશે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા જીવે સત્પુરુષાર્થ કરવો પડશે. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે પ્રગટ આત્માનો અનુભવ થાય. જેને આ ધરતી પર સમ્યક દર્શન થયું છે તેને ધન્ય છે. સમ્યક દર્શનનું એક લક્ષણ તત્વ શ્રદ્ધાન ઉતાત્મા ન રમંતે હોવો દધ્યું. તેને તત્વનું શ્રદ્ધાન છે, તત્વની શ્રદ્ધા. જેનો આત્મા, જેનું અંતરંગ, જેની ચેતના પવિત્ર બને છે, શુદ્ધ અને નિર્મળ બને છે, તેના કારણે તે સંસાર સાગરમાં રમતો નથી. કેટલાક લોકો અભણ હતા, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે અમને સંસ્કૃત ભાષા સમજાતી નથી, તો અમને સમજાય તેવી ભાષામાં કહો. અને ભગવાને ગીતાનું સાર કહ્યું, સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં રાજ્ય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતાનું સાર.
આ ગીતાનુસાર, સંસારમાં રહે પણ અલિપ્ત અને નિલેપ રહે, જેમ પાણીમાં કમળ રહે છે તેમ સંસારમાં સરસો રહે અને મન મારી પાસ. તેણે પોતાનું મન પરમાત્માને સોંપી દીધું છે. યાત્રામાં ઘણી વખત પૈસા સાચવવાનો ડર લાગે તો યાત્રી પોતાના પાકી ડાયા માણસને સોંપી દઈ નિરાશ અનુભવે છે. જગતમાં સૌથી વધારે સાચવનાર પરમાત્મા છે. આ મનરૂપી જે મૂડી છે તે પરમાત્માની બેંકમાં મૂકી દો. સંસારમાં જે રમતો નથી, રાજતો નથી, તલીન થતો નથી તે નિલેપ રહી શકે છે. એક 70 વર્ષના માજી સામાય કરતા કરતા ગામમાં વધઘોડો નીકળો તો માળા કરતા કરતા ઊભા થયા. માજી આ શું કરો છો? તો કહે છે કે બાપા, જીવ્યા કરતા જોયું ભલું. આ વ્યવહારની જડતા છે. આવું કરતા હોય, આવી જડતા હોય તો કાર્ય સફળ ન થાય. કોઈ તમને આવીને કહે કે તમને સમ્યક દર્શન થઈ ગયું છે તો માની ન લેશો, કારણ કે અવસ્થા હજી તૈયાર થઈ નથી, ભૂમિકા તૈયાર થઈ નથી. શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે ચોથા ગુણસ્થાને કે હોય તેના આ લક્ષણો હોય, પાંચમા ગુણસ્થાને કે હોય તેના આ લક્ષણો હોય, છઠ્ઠે સાતમી આવા લક્ષણો હોય. સમ્યક દર્શન થયું હોય તો સમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકતા, ધર્મરાગ, સુસૂત્રા, અખંડ વયાવત, સત્પદની શ્રદ્ધા, સદગુરુ પ્રત્યે ભક્તિ, આ બધા લક્ષણો છે. આમાંથી કંઈ પણ ઠેકાણું ન હોય તો કહેશે કે અમને સંતી થયું છે. મુશ્કેલી બે થાય, થયું નહીં અને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતો નથી, તો તે બંને બાજુથી રહી જાય છે. આવા લોકો માટે શું કરું? તેઓ માને છે કે ધ્યાન પ્રાણાયામ કરવાની શું જરૂર છે? અમે આત્માને જાણ્યું છે.
આત્મા શુદ્ધ છે તેમ જાણવું તે નિશ્ચય નહીં. વર્તમાનમાં તે અશુદ્ધ છે તેને શુદ્ધ કરવા સમ્યક પ્રકારે પુરુષાર્થ કરવો તે વ્યવહાર નહીં છે. ભગવાન મહાવીર સ્વામીજીએ જૈન દર્શનને બંને નયોને સાથે રાખવાનું કહ્યું છે. ઉપાધ્યાયજી અશોકજી મહારાજે એક નાનકડી વાત કરી કે નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્ય બનતે પામશેજી ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં રાખીને જે વ્યવહાર પાલન કરું છે, પાલન કરે છે તે સંસાર સમુદ્રને પાર પામશે. તેમણે એક વાત કરી છે, આદિવાસીઓ જંગલમાં રહેતા હોય છે. આદિવાસીઓ રાજા પણ હોય, જ્યારે મોટો ઉત્સવ રાજા પણ હોય, જ્યારે મોટો ઉત્સવ હોય ત્યારે તે માથા ઉપર મોટી પાઘડી બાંધે, પણ નીચે પહેરવાનું કંઈ ન હોય, ન પહેરણ ન લંગોટી. આ કેવો વિચિત્ર લાગે! એમ નિશ્ચય નહીંની વાતો કરે પણ વ્યવહારમાં આચરણ કરતો નથી, તે આના જેવો લાગે. બધા વેદાંતિઓ ભેગા થાય, જોરશોરથી ચર્ચા કરે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આમ ચર્ચા ચાલતી હોય ત્યારે એમ તેમાંથી કોઈ પંડિતની ચીકણી દાબડી જો ખોવાઈ ગઈ તો આખું ઘર માથે કરે. ટાગોરજી કહેતા કે અલ્યા, આખું જગત મિથ્યા છે તો ચીકણીની દાબડી મિથ્યા નહીં, આ એકાંત છે. એટલા માટે પરમ કૃપાળુ દેવ સલાહ આપી કે નિશ્ચય નહીંની વાણી સાંભળવી હોય, સાંભળવી તો પડશે જ, કારણ કે તે પણ જરૂરી છે. આત્મા છે તે શુદ્ધ છે તે જાણવું, તે જાણવું તો પડશે પડશે ને. આત્મા છે તેમ મૂળ પણ આત્મા છે તેમ મૂળ પણ નક્કી કરવું પડશે. આત્મા નિર્લેપ છે તેમ નક્કી કરવું, તે નિશ્ચય નહીંનું કામ પ્રેક્ટિકલ, નિશ્ચય નહીંનું કામ પ્રેક્ટિકલ અનુભવ કરવા પુરુષાર્થ કરવો, તે વ્યવહાર નહીંનું કામ. બંને નયો સાથે ચાલવા જોઈએ. ગાડાના બે પૈડા છે, પક્ષીને બે પાંખો છે, માણસને બે આંખો છે, બે પગ છે, બધું સાથે ચાલવું જોઈએ. એક પગનું ફ્રેક્ચર થઈ હોય તો પછી જુઓ કે ચાલવામાં કેવી મજા આવે છે. એક પગથી કામ થતું નથી. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંને પક્ષો છે, બંને સાથે હોવા જોઈએ. નિશ્ચય નહીં જે વર્ણવે તે બરાબર છે. સમયસાર સમયસારમાં આત્માને ગાયો તે બરાબર છે, અને રત્નકરણ સાવકાચારમાં બાળગતની વાત કરી તે પણ બરાબર છે. નિશ્ચયવાદી તો રત્નકરણ સાવકાચારની બાળગતની વાતો લુખી ગણે અને સમયસારની વાત મહત્વની ગણે. એકલો નિશ્ચય નહીંનો પક્ષ વ્યવહાર નહીંની અપેક્ષા રાખ્યા વગર કરે તો આત્મા પ્રાપ્ત થાય નહીં, તેના હાથમાં કશું આવશે નહીં. માત્ર વાતોથી કદી કામ થતું નથી. એક ગામમાં રાત્રે તરગણાઓ રમવા આવ્યા. રમત ચગી એટલે એક રબારીએ ખુશ થઈને કહ્યું કે જા મારી એક ભેંસ તને દાનમાં આપી. આને બીજો ખેલ શરૂ કર્યો તો આનમાં તાનમાં આવીને કહે કે મારી ત્રણેય ભેંસો દાનમાં આપી. તરગોળાઓ ખુશ થયા અને ખુશીમાં ત્રીજો ખેલ શરૂ કર્યો તો રબારીએ કહ્યું કે જા તને આખા ગામની ભેંસો દાનમાં આપી. અલ્યા કોના બાપની દિવાળી કરે છે તું, શેનો કોઈની ભેંસો આપી શકે. માત્ર વાતો થઈ ને, વ્યવહાર વ્યવહાર નિરપેક્ષ માત્ર નિશ્ચયની વાતો કરે તે રબારી જેવું છે.
નિશ્ચય નહીં દ્વારા નિર્ણય કરવાનો અને વ્યવહાર નહીં દ્વારા પ્રયોગ કરવાનો. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બંને સાથે રાખવા પડશે. સોનામાંથી જ ઘાટ ઘડાય છે, પરંતુ ઘાટ ઘડવા સોનીએ પ્રક્રિયાઓ તો કરવી જ પડે છે. કપડું મેલું થાય છે તો તેને સાફ કરવા સાબુ ઘસી પાણીમાં પલાળી રાખે જેથી મેલ છૂટો પડે. પછી સાબુ કાઢવા ધોકા પણ મારવા પડે છે. આ બધું થાય પછી કપડું ઉજળું થાય. સ્વીકારવું પડશે કે મલિન કપડું ઉજળું થઈ શકે છે. આત્મા પરમાત્મા થઈ શકે છે તે નિશ્ચય નહીં, અને આત્માને પરમાત્મા થવા માટે વ્યવહાર નહીંની ભૂમિકા ઉપર સાધના કરવી પડે છે. આ બંને નયોને સાથે રાખવા તેનું નામ જૈન દર્શન. કોઈ પણ એક નયનું માનવું તે જૈન દર્શન નહીં. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય. લાગે છે કે તમને વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. તમારા મગજમાં બેઠું તો ખરું ને કે હું આત્મા છું, અને આટલું માનવાથી તમે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. હવે બીજું કંઈ કરવાની જરૂર નથી. એમ કોઈ કહે તો માનશો નહીં. આવા ગપ્પામાં અટવાશો પણ નહીં અને સાધનો છોડશો પણ નહીં. અમે જાણ્યું હવે અમારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. અમે તો અસંગ અને નિર્લેપ છીએ. આવું બધા બોલે ખરા, પણ ચામાં સાકર ઓછી હોય તો ખલાસ. તમે નિર્લેપ છો ને, કેમ આમ થયું?
એક સંન્યાસી એક બાઈને ઘેર આવ્યા. તેઓ વેદાંતી તત્વજ્ઞાની પણ હતા. બાઈએ સરસ ભોજન બનાવ્યું. દૂધપાક પૂરી ઢોકળા વગેરે સંન્યાસી પેટ ભરીને જમ્યા. બાઈએ જોઈ લીધું કે જીભનો સ્વાદ તો બરાબર છે, બરાબર જમ્યા છે. પછી બાઈએ કહ્યું કે આપ સ્નાન કર લીજીએ. સંન્યાસીએ કહ્યું કે મૈયા સ્નાન કરને કી કોઈ જરૂરત નહીં, હમ તો જ્ઞાન ગંગા મેં ડૂબકી લગાતે હૈ. બહુ આનંદની વાત થઈ. બાઈએ તો ગાદલું પાથરી દીધું. સંન્યાસી બે કલાક નિરાતે ઊંઘ્યા. ઉઠીને કહે કે મૈયા પીને કા પાણી દો. તો મૈયાએ કહ્યું મહારાજ જ્ઞાન ગંગા મેં સે પી લીજીએ. એકાંતે નિશ્ચય નહીંની વાતો કરનાર અને લોકોને અવળે માર્ગે લઈ જનાર સૂત્રોપણા કરે છે. અવળે માર્ગે ચડાવનારની અનંત સંસારનું બંધન થશે. નહાવું ન હતું કારણ કે ઠંડી હતી અને તેથી જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું. પણ ભજીયા ઢોકળા ખાઈને તરસ લાગેલી એટલે પાણી માંગ્યું. બેન તેની ગુરુ થઈ અને કહે કે જ્ઞાન ગંગામાંથી પાણી પી લો. તરસ છીપાઈ જશે, માત્ર આમ માત્ર વાતોથી કામ નહીં થાય, માટે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનું તો શું કરવું? નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા જોઈ. આ લક્ષ રાખવું સોનાની કસોટી અગ્નિમાં અગ્રીમાં જ થાય. અગ્રીમાં સોનું પડવા તૈયાર ન હોય તો સમજી લેજો કે સોનું નહીં ઘડાય. જ્ઞાન અને ધ્યાનની કસોટી જ્યાં તીવ્રપણે સાધના થતી હોય ત્યાં જ થાય. તેથી જ પરમ કૃપાળુ દેવે આ ગાથામાં આ વાત કરી. 132મી ગાથામાં આની ફરી પુનરાવૃત્તિ છે. આ આત્મસિદ્ધિમાં એકાંતે નિશ્ચય કે એકાંતે વ્યવહાર નહીંની વાત નથી કરી, પણ જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રાખી વાત કરી છે. આ બંને પક્ષોની વાત ફરી વિચારજો. જો આ વાતો સમજાશે તો તમે નિશ્ચય અને વ્યવહારનો મેળ કરી શકશો. ધન્યવાદ.
બસ ગાથા 31 અને 32. સેના સંબંધી છે. નય સંબંધી. નય શું છે? હે, નય એ અપેક્ષા છે. બીજું અંશ છે, એક પડખું છે, એક દ્રષ્ટિ છે, એક બાજુ છે. નય સંપૂર્ણ નથી. પદાર્થનું નયથી વિવેચન કરવામાં આવે ત્યારે એ પદાર્થનું પૂર્ણ વિવેચન નથી, સંપૂર્ણ વિવેચન નથી. પદાર્થની તમામ જે લક્ષણો છે, સંપત્તિઓ છે, એ એક નયમાં ન આવે. નયની અંદર કેટલી વાત આવે? અંશે આવે, એક અંગ આવે. એકાંગી વાત, એકાંતની વાત એ નયથી કહી શકાય અને સ્પષ્ટ કહી શકાય. એ સિવાય બીજું કંઈ નહીં એમ કહી શકાય. પરંતુ પદાર્થને સંપૂર્ણ સમજવો હોય તો એને પ્રમાણ એટલે બધા નયો એકબીજાની અપેક્ષાઓ સમજતા જઈએ. એક નયથી વાતને સમજીએ, બીજા નયથી સમજીએ, ત્રીજા નયથી સમજીએ, બધા નયથી વાતને સમજીને વિવેકથી એનું પ્રમાણ જ્ઞાન નક્કી કરીએ કે આ રીતે વસ્તુનું સ્વરૂપ છે, ત્યારે વસ્તુ પદાર્થનું સાચું સ્વરૂપ જીવને પકડાય. નહીં તો નહીંથી માત્ર એક દ્રષ્ટિકોણ જ બતાવે. બગલા ધોળા છે અને આકાશમાં ધોળા વાદળા જોયા તો કે ઘણા બગલા છે આકાશમાં. તો એક ધોળાપણું એ તો બગલાનો એક વર્ણ, એક દ્રષ્ટિ, એક પડખું, એક પાસું, એટલી જ વાત કરી. તો નહીં એ શાસ્ત્રની શૈલી છે, વસ્તુને સમજવાની, વસ્તુને ઓળખવાની, એના અંશો દ્વારા, એના એક વિશેષ ગુણ દ્વારા, એના એક વિશેષ લક્ષણ દ્વારા બરોબર ઓળખાય, જેથી કરીને એની ઓળખાણ પાક્કી થાય. એના મુખ્ય ગુણ ઓળખાવવા હોય તો નહીંથી ઓળખાય. પરંતુ એ નહીં એ જ વસ્તુ નથી. એ નયમાં એ વસ્તુનો સંપૂર્ણ સમાવેશ થઈ શકતો નથી. એટલે નયવાદ જે છે એ એક એકાંતિક વાદ છે. નય એ સત્યનો અંશ છે, સત્ય નથી પણ ખોટું પણ નથી. નયથી કહેલી કોઈ વાત જૂઠી છે એમ પણ માનવાને કોઈ કારણ નથી, પણ અંશે સાચી છે. આ વિવેક કે તમે કહો છો એ વાત સાચી, અંશે સાચી છે. કોઈ વ્યક્તિને આપણે ઓળખ આપે તો કોઈ એક પાસું ઓળખ આપે કે બહુ રૂપાળો છે. બહુ રૂપાળો છે એટલે રૂપની અંદર એનું સર્વસ્વ નથી. પછી પૂછે કે રૂપાળો તો છે પણ કઈ કામ ધંધો કરે છે, તો ખબર પડે કે રેઢિયાળ છે. તો એ વ્યક્તિનું ઓળખાણ નથી એને સમગ્ર. એટલે એટલા માટે ઘણીવાર મૂર્તિઓ ગોતવા નીકળ્યા હોય ત્યારે નહીંથી વિચારીએ કે પ્રમાણથી વિચારીએ. હે, બધા પાસા જોવાના. ફોરિન ગયો છે પણ કેવી રીતે ગયો છે, શું કરે છે. જ્યારે જ્યારે વ્યવહારિક પ્રસંગનો આવે પ્રસંગ આવે ત્યારે વ્યક્તિ સંપૂર્ણપણે વિચાર કરે, કુટુંબ કોણ છે, માતા પિતા કોણ છે, કુટુંબ અને મોસાળ કોણ છે, એ કુટુંબનો આખો ઇતિહાસ શું છે, છોકરો શું કરે છે, ભણતર કેટલું છે, અનેક પ્રકારના પાસાઓ બરોબર વિચાર કરીને, કોઈ પાસું નબળું, કોઈ પાસું સબળું, કોઈ ચડિયાતું, કોઈ જરા ઉતરતું, આ બધાનો સરવાળો કરીને નક્કી કરે કે આ પાત્ર આપણને ચાલશે કે નહીં ચાલે. પણ નહીંથી વિચાર કરે તો છેતરાઈ જાય. અને આજે નહીંથી છેતરાવાળા કેટલાક ફેમિલી છે. અમે તો આવું ધાર્યું નહોતું, તો મૂકો પોક હવે, નહોતું ધાર્યું તો. આપણને શું ખબર, આપણને તેમ કે બધું દેખાય છે, બધું બહુ સારું છે, એમ ન જોવાય મૂર્તિયા અને કન્યાઓ, એમાં જ આપણે ફસાઈ જઈએ. જરા વિચાર કરવો જોઈએ, વસ્તુનો વિચાર કરવો જોઈએ. એવું કંઈ કન્યાને મૂર્તિયામાં નથી, ગુરુમાં એવું જ છે. નહીંથી ગુરુ ન જોવાય, ગુરુ સર્વાંશે જોવાય, ધર્મ સર્વાંશે જોવાય, દેવ સર્વાંશે જોવાય. એટલી બધી ટૂંકી દ્રષ્ટિ આપણી નયની થઈ ગઈ છે. આપણને એમ થાય ઓહો, પણ ધર્મગુરુ એ રાજનેતા નથી. એટલે સભા કેટલી ભરાય છે અને એમાં મેદની કેટલી છે એ ધર્મગુરુને માપવાનો પ્રમાણ નથી, એ માપદંડ નથી. એટલે કૃપાળુદેવે કીધું કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ. ગુરુ એમને નહીં ઓળખાય. તારા ઘટમાં વૈરાગ્ય ન હોય તો ગુરુ નહીં ઓળખાય. તને જ સંસારની લાઈ લાગી હશે તો તને ગુરુ એવા જ ગમશે કે જેનું સાંસારિક પાસું જબડું હશે. ભપકો ઘણો છે, આડ નંબર ઘણો છે, એ બધું છાપાનું ઘણું આવે છે, આમ છે તેમ છે, કેમ કે તને એની લાઈ બળતરી લાગી છે એટલે તને એવા ગમશે. તારામાં વૈરાગ્ય હોય તો તું શોધીશ કે એ ગુરુમાં વિરક્તિપણું કેટલું છે, સંવિગ્નતા કેટલી છે, ઉપશમ કેટલો છે, ત્યાગનું પ્રમાણ શું છે, આત્મજ્ઞાન છે કે નહીં. દુનિયાભરનું ભલે બોલતા હોય એની સાથે આપણે કાંઈ સંબંધ નથી, એ જાણવું નથી, એના માટે જશો ભણવા યુનિવર્સિટીમાં. આ તો ગુરુ માટે, તો ગુરુ એટલા માટે શોધવા છે, આત્મજ્ઞાન મેળવવું છે માટે. તો બાકીની બાબતની અંદર આ બહુ ખબર છે ને આ બહુ ખબર, શું કામ છે. તો કોલેજના પ્રોફેસર પાસે જા ને, બધી ખબર છે. નહીંથી જોવામાં ભૂલ થાય છે. નહીંથી કોઈ વ્યક્તિને ઓળખો, કોઈ ગુરુને ઓળખો, કોઈ ધર્મને ઓળખો, કોઈ દેવને ઓળખો, કોઈ શાસ્ત્રને ઓળખો, નહીંથી નહીં ઓળખાય. નહીંથી એનું એક પાસું બરાબર ઓળખાશે. જે નહીંથી એનું વર્ણન કર્યું હશે એ પરફેક્ટ હશે, પણ એ સંપૂર્ણનો એક હિસ્સો છે. હવે એ હિસ્સો મહત્વનો છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. જેમ આપણે કહીએ કે રૂપાળાને શું કરવું છે, આર્થિક જો પગભર ન હોય તો મારે રૂપનું કંઈ કામ નથી. તો આપણી દ્રષ્ટિએ મૂલ્યાંકન કોનું છે, રૂપનું છે કે આર્થિક સદ્ધરતાનું છે, એની કમાવાની શક્તિનું છે, એના ખમીરનું છે, એના પુરુષાર્થનું છે, એના સ્વાભિમાનનું છે. આપણી પાસે મહત્વ શેનું છે એ તો નક્કી કરો. જો આપણી પાસે આત્મજ્ઞાનનું મહત્વ હોય તો ગુરુ કેવા ગોતીએ? જ્ઞાની ગુરુ ગોતો. અને જ્ઞાનનું લક્ષણ વિરતિ છે, જ્ઞાનનું લક્ષણ વિરતિ છે, વૈરાગ્ય છે. આડંબર, આરંભ સમારંભ, બબકા ભારી, તો આ જ્ઞાનનું લક્ષણ નથી. અહીંયા એક સરસ વાત કરી છે, એક 322માં પાનામાં આપ્યું છે, પહેલો જ પેરેગ્રાફ શરૂ કર્યો છે કે સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે પ્રગટ આત્માનો અનુભવ થાય. સમ્યક દર્શન થાય ત્યારે પ્રગટ આત્માનો અનુભવ થાય. શેનો અનુભવ થાય? એને આત્માનો, અરૂપી તત્વનો, અમૂર્ત તત્વનો, અદ્રશ્ય તત્વનો, ચેતન તત્વનો. બીજા કોઈ અનુભવની વાત નથી કરી. જેને આ ધરતી ઉપર સમ્યક દર્શન થયું છે તેને ધન્ય છે, કારણ કે તત્વની શ્રદ્ધાથી તેનું અંતરંગ, એની ચેતના પવિત્ર બની છે, શુદ્ધ અને નિર્મળ બની છે. અને તેના કારણે એનું લક્ષણ શું? તે સંસારમાં રમતો નથી. સમ્યક દર્શન થયું હોય એવો જીવ એની સંસારની રસ અને રુચિ પછી રહેતા નથી. એની ઉદાસીનતા, એનું વૈરાગ્ય, એ સંસારમાં રહે ખરો, પ્રસંગને કારણે, પૂર્વ સંયોગના કારણે, ઋણાનુબંધના કારણે, અનેક પાસાઓ છે બધા, એને કારણે એ આપણને લાગે કે અન્યની માફક જ સંસારમાં છે, છતાં એ સંસારની એકેય પ્રવૃત્તિમાં ડૂબેલો હોતો નથી. એ વ્યવહારમાં હોવા છતાં વ્યવહાર કરતો નથી, એ વ્યાપારમાં હોવા છતાં વ્યાપાર કરતો નથી, એ ગૃહસ્થિમાં હોવા છતાં ગૃહસ્થિ કરતો નથી. આ સમજવું જોઈએ. એ પોતાની જ્ઞાન પર્યાયમાં જ છે, અને જ્ઞાન પર્યાય છે એટલે એને બાકીનું વધુ ફીકું લાગે છે, સંસારના રસકસ ઉડી જાય છે. ક્રિયાઓ થતી હોય તો એની ક્રિયા અને જ્ઞાનીની ક્રિયામાં ફેર છે. એક સંસારમાં રાચી માચીને રહે છે, સંસારના એક એક પ્રસંગો પ્રસંગની અંદર એને હોંશ છે, એને રાગદ્વેષ છે, એને મારું તારું છે, એને પસંદગી નાપસંદગી છે, એને વાંધા વચકા છે, બધું છે. જેને સમ્યક દર્શન થયું છે એને જે કંઈ બને એ બહાર ઉપર એ દ્રષ્ટિ આપતો જ નથી, એ ઉદાસીન છે, એ કંઈ જોતો જ નથી. પરમ કૃપાળુ દેવનું આખું જીવન વાંચો, ક્યારેક જીવન ન વાંચો, પત્રો વાંચો, એમાં આવી જશે બધું. વેપાર કરતા હોય તો વેપારમાં કેટલા પૈસાનો રસ કેટલો એનો, વ્યવહારમાં કેટલા. જીજીબાના લગ્નનો પ્રસંગ જુઓ, બેનનો જ લગ્ન હતા, અને ગૃહસ્થી જુઓ, ક્યાં આજની ગૃહસ્થી અને ક્યાં કૃપાળુ દેવની ગૃહસ્થી. ક્યારેય કોઈ ફેમિલી સાથે પિક્ચર શું જોવા, નાટકમાં મુંબઈ જેવું શહેર છે, ફરવા જાય, બોલાવે ફેમિલીને મુંબઈ, કઈ જોયું, વાંચ્યું, સાંભળ્યું. અંતરમાં વૈરાગ્ય છે, આત્માની લગ્નમાં ડૂબેલો છે. સમ્યક દર્શન થયું છે, આ કહેવાય આત્મજ્ઞાની. સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન, એની એને પ્રતીતિ થઈ છે. એ સંસારમાં રહે પણ અલિપ્ત રહે અને નિર્લેપ રહે. અલિપ્ત એટલે જુદો ને જુદો, લેપાય નહીં, પારાની જેમ એ ક્યાંય ચોટે નહીં કોઈ પદાર્થ સાથે, જુદો ને જુદો. ક્યાંય લેપાય નહીં, અલિપ્ત અને નિર્લેપ. મૂળ માર્ગના કાવ્યમાં શું કહ્યું? જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ એની ઓળખાણ છે. જેવી જીવની પ્રતીતિ આવી, પહેલું સમ્યક દર્શન થયું વચનથી શ્રદ્ધાથી. પ્રતીતિ શેની આવી? દેહની આવી કે જીવની આવી? એ વ્યવહાર સમકિત છે ને આ સમકિત છે ને આવા ખોટી ફિલોસોફીમાં પડશો નહીં, ક્યાંય શબ્દોની રામાયણમાં ને પંડિતાઈમાં પડશો નહીં. જે સંકેત થયું ઓળખાણ છે, નહીં થાય એને દેહ નહીં થાય, તે તો હતી જ અનંતકાળથી છે. એ તો તીન ઇંચના ભાવમાં હતી, પશુ પંખીના કીટના પ્રસંગમાં એના ભાવમાં હતી, એને શેનું ઓળખાણ થયું? જીવનું, પોતાના સ્વરૂપનું, પોતાના ચેતન તત્વનું. અને ઓળખાણ થયું એટલે શું પરિણામ આવ્યું? એને જોયું કે આ બધા ઔદ્યોગિક જગતથી હું ભિન્ન છું. ત્યારે એના મોઢામાં જો શબ્દ નીકળે કે કોઈ કોઈનું નથી રહે, આ તો ગળે લગાવતો હોય ને કોઈ કોઈનું નથી રહે, મારા સામે જોતો નથી, રોયા કરે, અમને બોલાવ્યા નહીં, અમને આમ કહે, તું પાછો ઘાસ તો મંદિરમાં આવીને કે કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે, તો તારે એવા વાંધા બચકા કરવાની શું જરૂર છે? તો ઘરે અમે ગયા તો અમને બોલાવ્યા નહીં, અમને લગ્નમાં બોલાવ્યા ને, અમારા આમ કહ્યું, પ્રસંગમાં આમ નહોતું. પ્રતીતિ નથી આવી સ્વતત્વની, જીવની પ્રતીતિ નથી આવી. આત્મજ્ઞાનનું લક્ષણ છે આ. જાણ્યો સર્વેથી ભિન્ન પછી અસંગ. જે જીવની પ્રતીતિ આવી છે એ જીવ કેવો છે? અસંગ છે. અસંગ છે એટલે બધા સંગથી રહિત એનું સ્વરૂપ છે, એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. એની પૂર્ણતા માટે બહારના કોઈ પણ પરમાણુની પણ આવશ્યકતા નથી. આ શરીર છે એ એના માટે બોજો છે. શરીરથી આત્મા પૂર્ણ નથી. એટલે શરીર સારું હોય તો એક અપેક્ષા એ સમજો કે શરીરથી આત્માની પૂર્ણતા નથી, ભિન્ન છે. અને આત્મા પૂર્ણ છે, એક છે અને પરિપૂર્ણ છે. કોઈના ઉપર અવલંબિત નથી, કોઈના ઉપર આધારિત નથી, કોઈનો એ આશ્રિત નથી. અરે જીવનું સ્વરૂપ સમજીએ, બરોબર સમજીએ. કેમ કે જીવનું સ્વરૂપ જો આપણે સમજીએ અને ક્યારેક આ બોધમાંથી પ્રતીતિ આવે તો જીવ પકડાશે, અને જીવ પકડાશે તો આત્માની ખુમારી આવશે, અને તેથી આપણામાં આધ્યાત્મિકતા આવશે. નહીં તો વર્ષોના વર્ષો વયા જશે, અમને મા બાઈ જેવા રહેશું એમને, બધું જાણીને. ગમે એટલો બોધ આવ્યો પણ કોઈ દી પ્રતીતિ તો આવી જ નહીં. આપતો પુરુષના વચન મળ્યા પણ એની પ્રતીતિ ન આવી, એટલે એની આજ્ઞાની રુચિ ન થઈ, અને એના પ્રત્યે કદી સ્વચ્છ નિરોધપણે ભક્તિ પણ ન થઈ. સદૈવ પોતે પોતાના સંગ અને સંબંધમાં જ રહ્યો. બસ આપણા સંબંધી આમને, આપણો આમને, આપણો આમને, તેમને. અરે આ બધો વ્યવહાર એ સ્વપ્ન જેવો છે, માત્ર પર્યાયમાં છે. આ પર્યાય પૂરી થાય પછી કોણ કોનું? 14 રાજલોકમાં ફેલાઈ જતા આ જીવ એક વિયોગ થયો પછી ક્યારે મળે? જ્ઞાનીઓ કહે છે અફાટ સાગરમાં બે લાકડા છૂટા પડી ગયા હોય એ ક્યારે મળે? શક્યતા નથી. એમ આપણા સંબંધીઓ ભવો ભવ જન્મો જન્મ બધા ભેગા થયા છે, રહ્યા ત્યારે 5-25 વર્ષનો ખેલ છે, એમાં ટૂંકા આયુષ્યમાં તો 10-15 વર્ષનો ખેલ હોય, અને છૂટા પડે ક્યારે મળે? તો મોહનો ગમે તેટલો આપણો હોય પણ એ મોહ શું કામ કરે? ગયો તે ગયો, અને સરનામું તો ગોતી આવો ક્યાંક, મને એ બહુ સાંભળે છે, કઈ વાંધો નહીં, સાંભળે છે શું કામનો, સરનામું લે આવને પછી આપણે ટિફિન મોકલશું. આપણો બહુ વાલો હતો તો આપણે ટિફિન મોકલશું, સરનામું લે આવ. ક્યાં ગયો એ? અરે આ જીવને સંસાર ભાવના દસમી 14 રાજલોકનું જે સ્વરૂપ બતાવ્યું છે, ચાર ગતિ, 84 લાખ યોનિ અને ઇન્દ્રિયોના કાયાના પ્રકાર, એનાથી આ જીવનું પરિભ્રમણ બતાવ્યું છે. કેટલા અસંખ્ય દીપ સમૂહો, એની અંદર કયા 3 લોક ઉપર, અર્ધો લોક, ઉધો લોક, અધો લોક, આમાં આ જીવ ક્યાં જાય? પોતે પણ ફરતો ફરતો ક્યાંથી આવ્યો, ક્યાં હતો? કેટલા સંબંધ, અનંત જન્મોના અનંત લોકો સાથેના સંબંધો બાંધીને આવ્યો હતો, એકે યાદ નથી. તું અહીંયા હલતા હલતા મોબાઈલ કરસ અને સમાચાર પૂછસ, તારા ગત જન્મના હગલાને તો કોઈ દી ફોન કર કે જેની એરે બહુ મોહબત કરી હતી. કોક દી તો કર, નામે નથી અને નંબર પણ. અને જેને નામ અને નંબર ખબર પડે છે એને એના સાથે આસક્તિ નથી, મોહ નથી. જેને જ્ઞાન થયું છે એને કદાચ આ થાય તો એને એના પ્રત્યે કે એ આત્મા છે, હું પણ. અરે આ જન્મના સગા સાથે જો આટલો મોહ નથી તો પૂર્વ જન્મના સગા સંબંધી સાથે શું મોહ હોય? વિરક્તિ, સમ્યક દર્શનનું લક્ષણ વિરક્તિ. આત્મજ્ઞાન જેને થયું છે એને મળો, અને તમે મુમુક્ષુ હો જો ખરેખરા, તો સામામાં વિરક્તિ છે કે નહીં એ ખબર પડ્યા વિના. પણ તમે રંગે રાચે માચી રહ્યા હો સંસારથી તો તમને ખબર નહીં પડે સામો આત્મજ્ઞાની છે કે નહીં, અને કદાચ એને આત્મજ્ઞાન હશે તોય નહીં ખબર પડે. દ્રષ્ટિ જ નથી ઓળખવાની. એટલે કે છે કે સંસારમાં રહે પણ નિર્લેપ રહે, અલિપ્ત રહે, પાણીમાં કમળ રહે તેમ આવું સંકિતનું સ્વરૂપ છે. નહીંથી કોઈ દી વાતને પકડવી નહીં. જ્યારે નહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ અંશે સત્ય છે, આંશિક સત્ય છે, પૂર્ણ વસ્તુનો એક ભાગ છે એટલું સમજી અપેક્ષાએ બીજી વસ્તુઓ પણ છે, આ એક જ નથી, એમ દ્રષ્ટિકોણ રાખીને જો આત્મ સ્વરૂપ સમજવામાં આવે તો મુક્તિનો પુરુષાર્થ થાય, નહીં તો ભ્રાંતિ થાય, ભ્રમણા થાય. નહીં એમ કહે છે કે આત્મા શુદ્ધ જ છે, નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ જ છે. ખોટું છે? ખોટું નથી. નહીંથી ખોટું નથી. નહીં એમ કહે છે કે આત્મા સદા મુક્ત જ છે, નહીં એમ કે છે કે આત્મા સદાય અબદ્ધ જ છે. બરોબર, એક અપેક્ષા એ જો જ્યારે કઈ નથી ત્યારે મુક્ત થયેલા આત્માનું આ સ્વરૂપ છે, પણ એ સત્ય નથી. વર્તમાનની અંદર આત્મા અશુદ્ધ છે, વર્તમાનમાં આત્મા બદ્ધ છે, વર્તમાનમાં આત્મા જન્મ મરણના પરિભ્રમણમાં છે, સંસારના ચક્કરમાં છે. આ હકીકત ખરી કે નહીં? હવે નહીંથી વસ્તુને સમજી લીધી, બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માઈ, અને આણે એ જ શ્રદ્ધા કરી, કારણ કે સમજાવનારો પંડિત હતો ને, કે જે શુદ્ધ નહીંથી છે ને, નિશ્ચય નહીં છે ને, એ જ સાચું છે, બાકીનું બધું અસત્ય, બધું મિથ્યાત્વ, બધું જૂઠાણું, બધું અભૂતાર્થ, એવા એવા શબ્દો ઠોકાઠોક કરે અને ઓલાનો મગજ ફેરવે. અરે પણ તું પરિભ્રમણમાં છો, તું જન્મ મરણમાં છો, બોલનાર તારો સંસાર હજી ઉભો છે, હજી અહીંથી જાસ તરીકે લાવ મારી ફી અને ટિકિટના પૈસા, અમારો પુરસ્કાર ક્યાં છે? કેમ તું તો આત્માને આ બધી વાત કરતો હતો ને, તો કે પાટ ઉપર કરાય, પછી હિસાબ તો કરવો જ પડે. એ વ્યવહાર ત્યાં વ્યવહાર આવી ગયો. ક્યારે આ પ્રકારનું, આને કારણે આવી ભ્રાંતિ થાય. એટલે અમે મુક્ત થઈ જ ગયા છીએ, અમને કોઈ બંધન હોય જ નહીં. એક પણ પ્રકારનો વ્યવહાર એનો ત્યાગ કરે. વ્યવહાર એ કોલાહલ છે, વ્યવહાર એ અભૂતાર્થ છે, વ્યવહાર એ અશુદ્ધ નહીં છે, પણ અશુદ્ધ છે, પણ છે તો કરો ને. સમજની અંદર આ વાંધો આવે છે. વસ્તુ ખોટી છે એવું પ્રતિપાદન નથી શાસ્ત્રો કરતા, શાસ્ત્રો નથી કહેતા, છે પણ નહીંથી છે, સમગ્રતાથી નથી. હા, બંધાયેલું છે, એ કર્મથી મલિન થયેલો છે, એની અસર એને છે. કર્મના બંધપણાની અસર એને છે, કસાયના ઉદય છે, પ્રસંગોના ઉદય છે, જન્મ મરણના ઉદય છે, ગતિ આ ગતિના નિયમના ઉદય છે. તો પછી એ શુદ્ધ કેવી રીતે? માટે કહ્યું કે વ્યવહારથી અશુદ્ધ છે, અને એ શુદ્ધ આત્માને શુદ્ધ કરવા માટે વ્યવહારથી એને આચરણ કરીને નિશ્ચય નહીંમાં જેવો શુદ્ધ કીધો છે એવો બનાવવો. એટલે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા. આ બધા સાધનો છે, કોઈ એક સાધનનો આગ્રહ પણ જ્ઞાની કરતા નથી. એ ગચ્છવાળા કરે, સંપ્રદાયવાળા કરે, જ્ઞાનીનો ક્યારેય એક સાધનનો આગ્રહ ન હોય. પૂજા જ કરો, વ્રત કરો, તપશ્ચર્યા જ કરો, તીર્થયાત્રા જ કરો, જાપ જ કરો, વ્યાવચ જ કરો, જ્ઞાની એકાંતે કોઈ વાત કરતા નથી. જ્ઞાની કહે છે સાધન, જેનાથી આત્મતત્વની ઓળખ થાય, જેનાથી આત્મતત્વની પ્રતીતિ થાય, જેનાથી આત્મતત્વની શુદ્ધતા થાય. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. જેનાથી આત્માની શુદ્ધતા થાય એવું કોઈ પણ સાધન, એવો કોઈ પણ ઉપક્રમ, એવો કોઈ પણ અનુષ્ઠાન તું કર. પણ આત્માને લક્ષ્યમાં રાખીને કર. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા. કોઈ સાધન છોડવાની જરૂર નથી. આ પંડિતોની ભાષા સાંભળી સાંભળીને આપણે મૂર્ખ થવાની જરૂર નથી. એ મૂર્ખ પંડિત છે, પંડિત છે ખરો, પણ મૂર્ખ પંડિત છે. એકાંગે વાત કરે, એકાંતે વાત કરે, અંશે સત્ય કે પૂરું સત્ય ન બોલે. સાધક છે એને તો આવી સંપૂર્ણ દ્રષ્ટિ રાખવી પડે, વિવેક દ્રષ્ટિ રાખવી પડે. એટલે એને સાધન છોડી નહીં દેવાના. ત્યાં તો બધું આવશે, શું કરવાનું છે, આનાથી શું થાય, આનાથી શું થાય, આનાથી શું થાય, આ સાધનથી શું થાય, આ સાધનથી શું થાય. એટલે એમ કરીને એને વ્યવહાર માર્ગની એની શ્રદ્ધાને શૂન્ય કરી નાખે. અને પછી કેવું જીવન થાય? સ્વચ્છંદ. પછી આત્મા ખાતો નથી અને પોતે ખાવા સિવાય કંઈ કરતો નથી. કોણ ખાય છે? કોણ ખાય છે પેલા નક્કી તો કર, કોણે ખાધું? તો કે આત્મા ક્યાં ખાય છે? તો તારો આત્મા ન હોય તો આ શરીર ભજીયા ખાય ખરું? તારો આત્મા ન હોય, હાડફેલ થઈ જાય પછી આ શરીર ભજીયા ગાંઠિયા ખાય ખરું? તો તું તો કહેતો હતો ને આત્મા નથી ખાતો, તો આત્મા નથી ખાતો, આત્મા ભલે ને વયો ગયો એ ક્યાં ખાય છે, પણ હવે તો તું ખા. આત્મા હતો ત્યાં સુધી તો કદાચ આત્માની ચિંતા કરતો હતો, હવે તો ખા. સાધન તજવાન હોય, ગાથાના અર્થનું ગાંભીર્ય પકડાઈ જાય તો સમજાય. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા જોઈએ. કૃપાળુ દેવે કહ્યું છે કે નિશ્ચય રાખજે. લક્ષમાં નિશ્ચય શું છે? હું આત્મા છું એ નિશ્ચય છે. હું આત્મા છું, ચૈતન્ય છું. પણ હાથ પગ માથું કાન ભલે જે રહી, આ કાયા પંચેન્દ્રિય રહી કે એકેન્દ્રિય રહી, પણ હું તો જો આ નિશ્ચય છે. નિશ્ચયનું સ્વરૂપ સમજો કે જે અવિનાશી તારું સ્વરૂપ, નિત્ય તારું સ્વરૂપ, બદલાય નહીં એવું તારું સ્વરૂપ, અપરિવર્તનીય તારું સ્વરૂપ, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જાણે એવો તું કોણ છો? શરીર છો કે આત્મા છો? શરીર વિનાશી છે, શરીર અલ્પકાલિક છે, શરીરમાં ફારફેર છે, શરીરમાં હાનિવૃદ્ધિ છે, તો તે હું નથી. શરીર રોગિષ્ઠ છે તે હું નથી. આવે ને જાય છે, મારું સ્વરૂપ અજર અમર અવિનાશી ને, હું તો અજર છું. જર્જરિત ન થાવ, જીર્ણ ન થાવ, શીર્ણ ન થાય. આત્માનો એકે પ્રદેશ ક્યારેય બીમાર પડતો નથી. આત્માનો એકે પ્રદેશ, અસંખ્યાત પ્રદેશથી બનેલો આત્માનો પિંડ, એમાં એકે પ્રદેશમાં ક્યારેય તકલીફ નથી ને કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવાની જરૂર. અને શરીર હોય તો 10 સ્પેશિયાલિસ્ટ વિના આપણું ભેગું થાય એમ નથી. હજ સમય જશે ત્યારે કદાચ એક માણા માંદો પડે ને 20 ડોક્ટર ગોતવા પડશે, કારણ કે નાકનો જુદન, કાનનો જુદન, આંખનો જુદન, ડાબી આંખનો જુદન, જમણી આંખનો જુદો, દાંતનો જુદન, દાઢનો જુદો, એટલે શું માઇન્ડું છે આ તોફાન બધું. આત્માની અંદર પ્રદેશના જુદા ડોક્ટર હોય. એક જ જ્ઞાની છે સમગ્ર આત્મ તત્વ માટે. બસ તને રોગ થયા છે મોહનો, ઘાતી કર્મનો રોગ થયો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્રવર્ણીય, મોહનીય, એમાં કૃપાળુ દેવ જેવો સુપર સ્પેશિયાલિસ્ટ આવે. સુપર સ્પેશિયાલિસ્ટ કે બધી વાત મુખ, મોહનીય તને નડે છે, તને મોહનીય નડે છે બધી વાત મુખ. આ તારા દર્દનો એક ઉપાય મેં તને કહી, જુઓ બીજા કોઈ આગળ જવાની જરૂર નથી. જ્ઞાનાવરણીય સાહેબ ભલે રહ્યું, કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ યાદ રહેતું નથી સાહેબ, આટલું કાંઈ વાંચ્યું નથી, 14 પૂર્વનું જ્ઞાન નથી, ચાલશે સાહેબ. દર્શનાવરણીય કર્મ બહુ અંતરાય આપે છે, ભલે રહ્યું સાહેબ, અંતરાયો ઘણા છે, ભલે રહ્યું. એક પકડ મોહનીય, પણ સાહેબ મોહનીય તો કે હજી તારી હજી તાકાત નથી, અડધું જ પકડ, અડધું તો હું બેઠો છું આ ગુરુ, અડધું કોણ આપે? શું આપે? બોધ. હવે તારે શું કરવાનું છે? વિતરાગતા. બસ તું બધાથી જુદો છું, ભિન્ન છું, તો વિતરાગતા વિરતી પરિણામ, વિરતી પરિણામ. જીવને કર્મબંધનું કારણ શું છે? અવિરતી, અવિરતી, વિરતિ ન હોવી તે. કોઈ પણ પદાર્થ પ્રત્યેની વિરતિ ન હોવી તે, એના પ્રત્યેની આસક્તિ ન હોવી, એવું નથી એને થતું. બધાની સાથે વેડગો છે, બધાની સાથે ચોઈટો છે, બધું એને જોયે છે. પરિગ્રહ તો એટલો છે કે નાની સળી પણ એને એમ થાય કે મારે જોઈએ છે. એના મગજમાં બેસી ગયો છે કે સંઘરો સાપ, તને કોક સંઘર્ષે તો એ કામ આવશે. સરસ વાત છે કૃપાળુ દેવે કીધી છે. કે ભાઈ તું એક મોહની અને વિતરાગતાને ધ્યાન રાખ, બાકીનું બધું કંઈ મારું નથી. એ પ્રમાણે કોઈની સાથે કંઈ ઉદાસીનતા રાખ, વિરતી ભાવ રાખ, બસ એક વિરતિ. વિતરાગતા પ્રારંભ ક્યાંથી થાય? વિરતી ભાવથી. વિરતિ ભાવથી વિતરાગતાનો પ્રારંભ થાય, વિરતિથી વૈરાગ્ય થાય. વૈરાગ્ય પ્રબળ હોય તો જ ત્યાગ થાય, નહીં તો ન થાય. વિરતિમાં કહ્યું દેશ વિરતિ, સર્વ વિરતિ. ત્યાગમાં પણ કહ્યું દેશ ત્યાગ અને સર્વસંગ પરિત્યાગ. એ ક્યારે થાય? જેને વિરતિ છે એને થાય. વિરતિ વિરતિ ન હોય એને ન થાય. વિરતિના પરિણામ અને સર્વ વિરતિ થયા પછી એને વિતરાગતાના પરિણામ થાય. એ સાતમું આઠમું ગુણ સ્થાનક આવે. સર્વ વિરતિ તો છઠ્ઠાએ શરૂ કર્યું, પણ હજી પ્રમત ગુણ સ્થાનક છે, હજી મોહનીયની પ્રકૃતિઓ છે, એ બધી ટળે. આના વિતરાગતા, આ વિતરાગતા વિરતિ ધર્મ અને વિતરાગતા સુધી જવા માટે આખો માર્ગ જે છે એને માટે કયું તત્વ જરૂરી છે? સેનાથી આવે આ વિતરાગતા? રે વિરતિ માર્ગે ચાલવું હોય તો જૈન દર્શનમાં એ માર્ગનું એક સ્વરૂપ આપ્યું છે, નિર્ગ્રંથતા, ગ્રંથિ ભેદ. અહીંયા શું કરો એની સાથે મતલબ નથી, પણ છોડો, બધું છોડો. જે પૈકડું છે એ છોડો. કરવાનું છે એ છોડવા માટે કરવાનું છે, કરવા માટે કંઈ કરવાનું નથી. જો સમજી લ્યો, કરવા માટે કંઈ કરવાનું નથી, પણ જે કંઈ કરવાનું છે તે છોડવા માટે કરવાનું છે. વ્રત તપ જે કંઈ કરવા છે તો કસાયો છોડવા માટે કરવા છે. વ્રત કરવા છે તો વૃત્તિને છોડવા માટે કરવી છે. તપશ્ચર્યા કરવી છે તો કર્મને છોડવા માટે કરવી છે. તપથી સુકમ કપ સુકમ કરો, કર્મની નિર્જરા માટે કરવાની છે, કર્મને છોડવા માટે કરવા. કર્મ ન હોય તો એક એક વસ્તુ કરવાની છે, સાધન બધા કરવાના છે, પણ એકે સાધન કરવા માટે કરવાનું નથી. એના લક્ષમાં તો નિર્ગ્રંથતા જ છે. ચોથા ગુણ સ્થાનકે ગ્રંથિ ભેદ કરે ત્યારથી બારમા ગુણ સ્થાનકે પૂર્ણ નિર્ગ્રંથ થાય, એટલે કેવળ જ્ઞાન થાય. ત્યાં સુધી બધું છોડવાનું જ છે. એટલે કર્મની અનંત પ્રકૃતિઓ છોડવાની છે. આ જીવ શેનાથી બંધાયેલો છે? કર્મથી. મોટી મોટી વાત કરી, પણ કર્મ કેટલી પ્રકારના છે? અનંત પ્રકારના છે. આ બધા છોડવાના છે. તો આપણું કામ શું છે, કરવાનું કે છોડવાનું? અને આપણે શેમાં લઈ ગયા છીએ? અરે રે, મારે આ તો રહી ગયું. ઓરા મહારાજ આવ્યા ને, એને આમ કીધું તે દી આટલા થયું, પણ તે દી મારે પાછું ઘરમાં ઓલા આવ્યા હતા ને, એટલે આ તો કરવાનું રહી ગયું. લ્યો, આને કરવાનું રહી ગયું અને છોડવાનું બધું રાખ્યું. છોડવાનું બધું એમને બાંધીને, એ કઈ છૂટ્યું નહીં, અને કરવાનું બધું કરી લીધું. શું થયું? આ નિર્ગ્રંથનો માર્ગ છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથતા. છોડો બધી ગ્રંથિ, બાહ્ય છોડો, આભ્યંતર છોડો. એટલે અહીંયા વાત મૂકી છે કે નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. સાધન કરવા કરવા ખાતર નથી કરવાના. જો એનાથી કંઈ છૂટતું હોય તો સાધન કરવા, જો છૂટતું ન હોય તો ન કરવા. મારા રાગ દ્વેષ ઓછા થતા હોય તો મારે ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવો, સત્સંગ કરવો. જો ન થતા હોય એવાને એવા રહેતા હોય તો સમજી લેવું કે આ સ્વાધ્યાય એ મારા માટે ઉપયોગી નથી. ખૂબ સમજપૂર્વક માર્ગમાં ચાલવું પડે. કૃપાળુદેવની આ ગાથામાં તો કેટલો મંત્ર છે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય, નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી. જો નહીં નિશ્ચયની, નિશ્ચય નહીંની વાત કરી છે અમે. કેવળ આત્મા ગાયો છે, આખી આત્મસિદ્ધિમાં ક્યાંય અમે દેહના ગુણગાન ગાયા નથી. દેહને તમે જડ કીધો છે, રૂપી કીધો છે, દ્રશ્ય કીધો છે, અને છેલ્લે દેહ તો નહીં પણ દેહાધ્યાસ પણ છોડવાની વાત કરી છે. દેહની ક્યાં વાત છે? દેહાધ્યાસ પણ નહીં જોઈએ, છૂટે દેહાધ્યાસ. વાત છોડવાની કરી કે પકડવાની કરી, રાખવાની કરી કે છોડવાની કરી? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા. અને જે દી દેહાધ્યાસ છૂટે છે, છેલ્લી અવસ્થા, જે ક્ષણે દેહાધ્યાસ છૂટે છે ત્યારે તું છો મોક્ષ સ્વરૂપ. તો દેહાધ્યાસ છૂટ્યા પછી જે કઈ કોઈ છોડનાર જે રહ્યો એ કોણ છે? પોતે મોક્ષ સ્વરૂપ છે. એ નિશ્ચય નહીં થી આત્મા મોક્ષ સ્વરૂપ છે. દેહાધ્યાસ છે ત્યાં સુધી દેહ સ્વરૂપ છે, વ્યવહાર નહીં થી અશુદ્ધ છે. નિશ્ચય નહીં થી દેહાધ્યાસ છૂટી હોય તો પોતે આત્મામાં છે, નિશ્ચય નહીં થી. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. જોજો, ક્યાંય કીધું નથી અને અમારા નામે કઈ ચડાવશો બહુ મુશ્કેલી છે. જ્ઞાનીઓને માટે બહુ મુશ્કેલી છે. કીએ કાંઈ અને ઓલો સમજે, અને પછી આપણા નામે હવાલા ઠોકા ઠોક કરે. અને આ જગતમાં મત મતાંતર જે ચાલ્યા છે, નવા નવા પંથ સંપ્રદાય ઉભા થયા છે, નવા નવા જે કે તળાવ ઉભા થયા છે, આશ્રમો ઉભા થયા છે, આ બધાનો આધાર એક જ છે કે મૂળ જ્ઞાની શ્રીમદ રાજચંદ્રનો આપણો માર્ગ લીધો. તો એની વાત સમજવામાં 10 જણા એ જુદું જુદું સમજ્યા. એક ન સમજ્યા, કોઈ કઈ સમજ્યા, કોઈ કઈ સમજ્યા. પછી ઉદાહરણ આપે હાથીનું. અરે આંધળા તો તમે મૂવા છો, હાથીનું ઉદાહરણ આપો છો કે પરમ કૃપાળુ દેવે જે આખું આત્મા સમજાવ્યું એમાં તમે આત્માનો એક ભાગ લઈ લીધો અને બીજા છોડી દીધા. એમની વાત, એમની તત્વજ્ઞાન, એમની આત્મસિદ્ધિ, એમની આત્મસિદ્ધિ વાંચીને પાછો કોઈ ડાયો હોય નિશ્ચય નહીં વળ. બધું એમાં સમયસરમાં કીધું છે, ઈજ છે. અરે એ જુદું શાસ્ત્ર છે, એક નયનું, એક જ નયનું શાસ્ત્ર છે. આ સમગ્ર આધ્યાત્મિકતા છે. શું તું વાત કરશ? પણ પોતાનો મહિમા બતાવવા કે ના, સમયસર જાણવું એટલે જાણે હું ઘણો મોટો હોશિયાર. આવો ઘણા મગજમાં આવું બફોમ હોય છો કે અમે આવા ઊંચા ઊંચા ગ્રંથ જાણીએ છીએ. અરે ગ્રંથ ગમે તે જાણો, એ નયના ગ્રંથ છે. તમને સમગ્રતાનો ખ્યાલ કેટલો છે, તમારો વિવેક કેટલો છે, પ્રમાણ જ્ઞાન કેટલું છે, એના ઉપર નક્કી થાય. આ પરમ કૃપાળુ દેવનું આખું જીવન અને એનું લેખન કવન બધું એ સંપૂર્ણ આધ્યાત્મિકતા છે, દર્શનથી પર. આ આધ્યાત્મિક આત્મસિદ્ધિમાં એને કહ્યું કે દર્શન સટે સમાય છે. આ સટ સ્થાનકમાં અમારા 6 સ્થાનની અમે જે વ્યાખ્યા કરી છે, અમે જેનું વર્ણન કર્યું છે, અમે જે સમજણ આપી છે, એમાં તો 6 દર્શન સમાય છે. 6 દર્શનથી પર છે. અને પેલા તો દર્શન સુધી પહોંચ્યા નથી, અને છતાં આપણે કહીએ કે આત્મસિદ્ધિ આના જેવી છે, આત્મસિદ્ધિ આના જેવી છે. આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ જેવી છે, પરિપૂર્ણ છે. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. એકાંતે વ્યવહાર પણ અમે એકાંતે કીધું નથી. અમે ક્યાંય આમ જ કરો એવી આદેશ વાત કોઈને કીધી નથી. શ્રીમદ ની અંદર તમારે ઉપવાસમાં શું હોય? અમારે કાંઈ ન હોય, ઉપવાસ જ હોય. શું વાત કરીએ આપણે, તો ક્યાંક જઈએ એટલે પછી તરત જ તુલના કરીએ કે એણે શું કીધું છે. તમારે ચૈત્ર વંદન હોય, તમારે સામાયિકમાં આમ હોય, તમારે આમ હોય, આપણે બધું જ આવવું જોઈએ છે. આ કે છે અમે કોઈ એકાંતે વ્યવહાર કીધો નથી, પણ જે વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય એ વ્યવહાર તું કરજે. ભાઈ મને આ મત કે તે મતની પરવા નથી. 14 વર્ષની ઉંમરે પુષ્પમાળાની અંદર 15મો બોલ, ભાઈ મને આ મત કે તે મતની પરવા નથી. તું ગમે તે ધર્મમાં માનતો હો એટલે કેટલી વિધિ, કેટલા ક્રિયા, કેટલો માર્ગ, કેટલી વિભિન્નતા, તું ગમે તે ધર્મમાં માનતો હો મને એનો કોઈ વર્ષો. પણ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે ધર્મને તું સેજે. કોઈ કરુણાસભર વાક્ય અને આને કહેવાય નહીંથી પર. અને નહીં વાળો આવે તો એમ કે આના વિના થાય જ નહીં, મુક્તિ થાય જ નહીં, આના વિના આમ થાય જ નહીં. ભાઈ થાય, એક એક જીવની પ્રકૃતિ જુદી જુદી છે, તું ક્યાં બધાને જાણે છે. તો 31મી અને 32મી બે ગાથાઓ, નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. અને પછી આત્મસિદ્ધિ વિશે, માર્ગ વિશે આ પ્રભુ કહે છે અમારા મોક્ષ માર્ગમાં કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. અમે એકાંતે આત્માની વાત કરતા એવા અશુદ્ધ આત્માની વાત કરી નથી. અને એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે માત્ર વ્યવહાર આંધળો જડ એવી પણ વાત કરી નથી. કોઈ પત્રમાં આ આવે, કોઈ પત્રમાં આ આવે, તો જેવું પાત્ર મળ્યું, જેવો પ્રશ્ન મળ્યો, જેવો મુમુક્ષ મળ્યો, જેવા સત્સંગે મળ્યા એવી વાત કરી, તે સમયે સમયોચિત જે ભૂમિકા જેની હતી એવી વાત કરી. પણ અમે સમગ્રતાએ તો આ સિવાય કંઈ કીધું નથી. તો પત્રો વાંચો તો હજુ ક્યાંક બે પત્ર વચ્ચે તમને ભેદ મળશે અને તમે કહી શકશો કે જો પત્રાંક આટલો ને પત્રાંક આટલો, આમાં કૃપાળુ દેવ આમ કીધું છે ને આમાં આમ કીધું છે. પણ પદ વાંચો, કૃપાળુ દેવના પદ વાંચો, કેમ કે એક પદ કઈ કોઈને કીધા નથી. તો જળ ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન વાંચો, મેં શું કીધું છે. પદ વાંચો, મૂળ માર્ગ સાંભળો, જીનન એમ દેવ જીનંદે ભાખ્યું રે. કોની વાત કરે છે? તો સમગ્ર જીનેશ્વર જે ભાખ્યું છે તે પદ વાંચો. આત્મસિદ્ધિ એ પદ વાંચો, અપૂર્વ અવસર. અને ભલ ભલા જ્ઞાનીઓ આમ પ્રભુના અપૂર્વ અવસરનું પદ સાંભળીને તો કેવી રચના, આટલી પરિપૂર્ણ. અને એક પણ ભગવાનનો સંપ્રદાય કે દર્શનમાં ક્યાંય આંચ ન આવે ને કોઈ જગ્યાએ વિરોધાભાસ ન થાય, કોઈ ફિરકાને કોઈ આમનાઈને એની સામે વાંધો ન આવે. એક એક ગાથા એવી 21 ગાથા, અને એની અંદર સમગ્ર મોક્ષ માર્ગની અંદર આખું એવું કંડારી દીધું, સાધનાનો માર્ગ સિદ્ધપદ સુધીનું, સાદી અનંત અનંત સમાધિ સુખમાં આવું કાવ્ય. ઉત્કૃષ્ટ એની રચના, ઉત્કૃષ્ટ એની જ્ઞેયપણ. સાદો એક બાળક પણ ગાતો હોય તો કેવો પ્રેમથી ગાય, કેવો હોશથી ગાય અને કેવી મધુરતાથી ગાય. અને એમાં આખો આત્માના આરોહણનો ક્રમ આવે, એમાં વૈરાગ્ય કેટલો નીતરે, એમાં નિર્ગ્રંથતા કેવી ઝળકે, એમાં આત્માની શક્તિઓ કેવી પ્રગટ થાય, એમાં કષાયનો કેવી રીતે નાશ થાય. બે ગાથા કષાયોને કીધી, ક્રોધ પ્રત્યે તો વૃત્તિ ક્રોધ સ્વભાવતા, અને પેલું બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધને વાંચજો, કોઈ વિચારજો, કે બે ગાથામાં પહેલામાં શું અર્થ થાય ને બીજામાં શું અર્થ થાય. આવી નિર્મોહિતા એને કીધી, રજકણ કે સિદ્ધિ વૈમાનિક રેમણી. આ વૈરાગ્ય કઈ કક્ષાનો? વૈમાનિક દેવની રિદ્ધિ અને રજકણ બંને સમાન જેને દેખાય છે, સમાન લાગે છે, આ કઈ પ્રકારની પ્રકૃતિ છે? પદ વાંચજો, શ્રીમદને ઓળખવા હશે તો પત્ર કરતા પણ ક્યારેક પદ ચડી જતા છે. પત્રમાં હજુ અપેક્ષા આવશે, કેમ કે એ પત્ર ગમે તેના ઉપર, વેદાંતિ ઉપર પણ લખાય, મુનિશ્રી ઉપર પણ લખાય, અંબાલાલભાઈ જેવા મુમુક્ષુ ઉપર લખાય, સૌભાગ જેવા મહામુમુક્ષુ ઉપર લખાય, અને સામાન્ય રતનચંદ ને ભાનચંદ ને એવા બધાના ઉપર પણ લખાય, ભગવાન આ ભાવનગરના કુંવરજીને બધા ઉપર લખાય. છતાં એની અંદરનો તાર ખેંચતા આવડે એ પત્રનો, સૂર જો સાંભળતા આવડે તો એ બધા પત્રની અંદર પણ આધ્યાત્મિકતા સિવાય કોઈ બીજી વસ્તુ આવે નહીં. એકદમ વ્યવહાર જોડે અનુપચંદ મલુપચંદ ઉપર પત્ર લખાણો હોય, એકદમ કોઈ દિગંબરી આમના માનતા હોય એના ઉપર લખાયેલો પત્ર હોય, તેનો તાર એક જ છે, સૂર એક જ છે. કૃપાળુ દેવના જીવનનો સૂર આધ્યાત્મિકતા છે. આ નૈવાદ શાસ્ત્રની શૈલી છે અને આમાં ગૂંચવાઈ જાય છે લોકો. નૈના ગૂંચવાડા જાય એ ભવચક્રમાં ફસાઈ જાય છે. એટલે કૃપાળુ દેવે લખ્યું કે નહીં આત્માને સમજાવવા માટે કહ્યું એ શૈલી જ્ઞાનીઓએ શોધી, પણ પ્રયોગ અવળો પડ્યો છે. આમાં તો આત્મા સમજાવવાને બદલે આત્મા ગૂંચાઈ ગયો છે. અને નૈવાદને કેટલાય પોતાનું આખું આમનાઈનો બેઝ બનાવ્યો છે કે અમારે શુદ્ધ નૈની જ વાત કરવી છે, અને શુદ્ધ નિશ્ચય ને એ જ સાચું, બાકીનું બધું અભૂતાર્થ, બાકીનું બધું ખોટું, બાકીનો બધો વ્યવહાર, બાકીનું બધું કોલાહલ. આવા જુદા 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 શબ્દો તો ઘણા મળશે, પણ એને કારણે થઈને લોકોને વ્યવહારમાંથી ઉડાડી દીધા. સ્વચ્છંદ સિવાય કંઈ થશે નહીં, અને સ્વચ્છંદથી મોક્ષ ન પ્રાપ્ત થાય. તો આજની 131 અને 32 ગાથા અહીંયા પૂરી થાય છે. વિશેષ અવસર.